એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજની આપણી ચર્ચા એક એવા સવાલ પર છે જે કદાચ આપણે સૌ આપણી જાતને પૂછીએ છીએ.
ભલેને મોટેથી નહીં.
હા, ભલેને મોટેથી નહીં, સુખ એટલે શું? આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છીએ લોકોની હસતી તસવીરો, સફળતાની વાર્તાઓ, અને આપણને થાય કે શું આ જ સુખ છે?
બરાબર. શું એ માત્ર મજાની ક્ષણોનો સરવાળો છે, કે પછી પોતાના જીવનના રિપોર્ટ કાર્ડ પર એક સંતોષની મોહર મારવી?
અને આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરવાના છીએ.
હા, આપણે વાત કરીશું ડેનિયલ એમ હેબ્રોનના પુસ્તક હેપીનેસના આધારે. અને જુઓ, આ પુસ્તક કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી આપતું.
એવું નથી કે 5 સ્ટેપ્સમાં સુખી થાઓ.
બિલકુલ નહીં. પણ એ સુખ વિશેની આપણી જે પાયાની માન્યતાઓ છે ને, એના પર જ સવાલ ઉઠાવે છે. એમ કહી શકાય કે એ આપણને એક નવો ચશ્મો આપે છે.
અને મને લાગે છે કે આજની દુનિયામાં આ ખૂબ જ જરૂરી છે. આપણી પાસે ભૌતિક સુવિધાઓ કદાચ પહેલા કરતા ઘણી વધારે છે.
ચોક્કસ.
છતાં ચિંતા, તણાવ અને એક પ્રકારનો ખાલીપો પણ જાણે વધી રહ્યો છે. કદાચ હેબ્રોન આપણને સમજાવવામાં મદદ કરી શકે કે આપણે જે દિશામાં સુખ શોધી રહ્યા છીએ એ દિશા જ ખોટી તો નથી ને?
બરાબર. ચાલો તો આ રસપ્રદ સફર શરૂ કરીએ.
તો સૌથી પહેલા એ સમજીએ કે ડેનિયલ એમ હેબ્રોન છે કોણ. મને એ વાત બહુ ગમી કે તે કોઈ સેલ્ફ હેલ્પ ગુરુ નથી.
ના ના, બિલકુલ નહીં.
એ કોઈ સુખી થવાના 5 સરળ રસ્તા નથી બતાવતા. તે એક અમેરિકન ફિલોસોફર છે, સેન્ટ લુઇસ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
અને તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ફિલોસોફીની ઊંડી દલીલોને આધુનિક મનોવિજ્ઞાનના સંશોધન સાથે જોડે છે. મોટાભાગના લોકો શું પૂછે છે, સુખી કેવી રીતે થવાય?
હા, એ જ સવાલ હોય છે.
પણ હેબ્રોન એક ડગલું પાછળ જાય છે. એ પૂછે છે, એક મિનિટ, પહેલા એ તો નક્કી કરો કે સુખનો અર્થ શું છે.
વાહ.
જો આપણને શું શોધવું છે એ જ ખબર ન હોય તો તે મળશે કેવી રીતે? આજ પાયાનો સવાલ તેમને બીજાઓથી અલગ પાડે છે.
આ તો એવું થયું કે આપણે ઘર બનાવવા નીકળ્યા છીએ પણ આપણી પાસે બ્લુપ્રિન્ટ જ નથી. તો હેબ્રોન એ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં મદદ કરે છે. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, શરૂઆત ક્યાંથી થાય છે?
તેઓ શરૂઆત કરે છે સુખ વિશેની 2 જૂની અને સૌથી પ્રચલિત માન્યતાઓને તોડીને. પહેલી છે જેને કહેવાય સુખવાદ,
હેડોનિઝમ.
હા, આ વિચારધારા કહે છે કે સુખ એટલે બસ વધુમાં વધુ આનંદ મેળવવો અને દુઃખથી બચવું. જેટલી વધુ મજા તેટલું વધુ સુખ. એકદમ સરળ ગણિત.
અને બીજી વિચારધારા, મને લાગે છે કે એનાથી આપણે વધુ પરિચિત હોઈશું.
બિલકુલ. બીજી છે જીવન સંતોષનો સિદ્ધાંત, લાઈફ સેટિસ્ફેક્શન થિયરી. આ કહે છે કે સુખ એ એક બૌદ્ધિક નિર્ણય છે. તમે તમારા જીવનના બધા પાસાઓ જુઓ, નોકરી, પરિવાર, પૈસા, સ્વાસ્થ્ય,
એક ચેકલિસ્ટ જેવું.
હા, અને જો તમને લાગે કે ઓકે, મારું જીવન સારું છે તો તમે સુખી છો.
હેબ્રોન દલીલ કરે છે કે આ બંને વિચારો અધૂરા છે. આ તો બહુ મોટી વાત છે, કારણ કે મોટાભાગના લોકો આ બેમાંથી કોઈ એક રીતે જ સુખને માપતા હોય છે. તો જો સુખ માત્ર આનંદ નથી અને માત્ર સંતોષ પણ નથી,
તો પછી એ છે શું?
હા, એ જ સવાલ છે. અહીં જ હેબ્રોન પોતાનો નવો વિચાર રજૂ કરે છે, બરાબર ને?
હા, અહીં તેઓ પોતાનો સિદ્ધાંત રજૂ કરે છે, ભાવનાત્મક સ્થિતિનો સિદ્ધાંત, ઇમોશનલ સ્ટેટ થિયરી. સરળ ભાષામાં કહીએ તો સુખ કોઈ આવતી જતી લાગણી કે મગજનો નિર્ણય નથી. એ આપણા મનની એક ઊંડી, સ્થિર અને સમગ્રતયા ફેલાયેલી સ્થિતિ છે. હેબ્રોન તેને માનસિક સ્વીકૃતિ, સાયકિક એફર્મેશન કહે છે. મતલબ કે તમારું મન અને તમારી ભાવનાઓ તમારા જીવનને સહજ રીતે હા કહી રહી છે.
ચાલો આને બરાબર સમજીએ. તમે જે 2 જૂની વિચારધારાઓની વાત કરી તેને થોડું વધુ ઊંડાણમાં જોઈએ. પહેલું, સુખવાદ. માત્ર આનંદ મેળવવો એ સુખ કેમ નથી?
આ સમજાવવા માટે હેબ્રોન એક બહુ જ પ્રખ્યાત વિચાર પ્રયોગનો ઉપયોગ કરે છે, જેનું નામ છે અનુભવ મશીન.
અનુભવ મશીન.
હા, કલ્પના કરો કે એક એવું મશીન છે જેમાં તમે જોડાઈ શકો અને એ તમને જીવનભર ફક્ત સુખદ અને આનંદદાયક અનુભવો જ કરાવશે. બધું જ વાસ્તવિક લાગશે. સવાલ એ છે કે શું તમે એવા કાલ્પનિક સુખના મશીનમાં હંમેશ માટે જોડાવાનું પસંદ કરશો?
વાહ, આ તો બહુ અઘરો સવાલ છે. પણ મારો જવાબ તો ના જ હશે. મને લાગે છે કે મોટાભાગના લોકો ના જ કહેશે.
પણ કેમ?
કારણ કે આપણને માત્ર સારી લાગણીઓ નથી જોઈતી, આપણને વાસ્તવિકતા સાથે જોડાયેલું જીવન જોઈએ છે. આપણે આપણા સુખને જાતે કમાવા માંગીએ છીએ, સંઘર્ષ કરીને મેળવવા માંગીએ છીએ. માત્ર એક ભ્રમમાં જીવવા કોણ માંગે?
એકદમ સાચું. આ જ સાબિત કરે છે કે માત્ર આનંદની લાગણી એ સુખ નથી. પણ હવે બીજો મુદ્દો, જીવન સંતોષનો સિદ્ધાંત. આ હેબ્રોનનું સૌથી મોટું યોગદાન ગણાય છે.
હા, આ સમજવું રસપ્રદ રહેશે. કારણ કે કોઈ વ્યક્તિ કહી શકે છે કે મારી પાસે સારી નોકરી છે, સારો પરિવાર છે, હું મારા જીવનથી સંતુષ્ટ છું, તો આપણે કેવી રીતે કહી શકીએ કે તે સુખી નથી?
તમારો સવાલ બરાબર છે. હેબ્રોન આનો જવાબ એક સુંદર ઉદાહરણથી આપે છે. ચિંતિત એક્ઝિક્યુટિવ અને શાંત માળી.
ઓકે,
કલ્પના કરો એક મોટા કોર્પોરેટ એક્ઝિક્યુટિવની. સફળતા, પૈસા, માનસન્માન બધું જ છે. તમે એને પૂછો તો એ કહેશે, હા, હું મારા જીવનથી સંતુષ્ટ છું. પણ એની રોજિંદી જિંદગી સતત તણાવ, ચિંતા અને ડેડલાઇનમાં પસાર થાય છે.
એટલે કે એનું મન ક્યારે શાંત નથી.
બરાબર. અને એની સામે એક માળી છે. એનું જીવન ખૂબ સાદું છે, પણ એ પોતાના કામમાં પૂરેપૂરો ડૂબેલો રહે છે. પ્રકૃતિ સાથે જોડાયેલો છે અને એક પ્રકારની આંતરિક શાંતિ અનુભવે છે. હવે હેબ્રોન પૂછે છે, આ બંનેમાંથી ખરેખર સુખી કોણ છે? બૌદ્ધિક રીતે સંતુષ્ટ પેલો એક્ઝિક્યુટિવ કે ભાવનાત્મક રીતે શાંત પેલો માળી? જવાબ સ્પષ્ટ છે.
આ તો ખરેખર આંખ ઉગાડનારું ઉદાહરણ છે. એનો અર્થ એ થયો કે સુખ એ કોઈ ચેકલિસ્ટ નથી, એક અનુભવ છે. તો ચાલો હવે હેબ્રોનની સુખની નવી બ્લુપ્રિન્ટ પર આવીએ. એમના સિદ્ધાંતના મુખ્ય ભાગ કયા છે?
હેબ્રોન સુખની આ ઊંડી ભાવનાત્મક સ્થિતિના ત્રણ મુખ્ય ઘટકો ગણાવે છે. પહેલું છે સમર્થન,
એન્ડોર્સમેન્ટ.
હા, આ જીવન પ્રત્યેનો હાનો ભાવ છે. આનંદ, ઉલ્લાસ અને દિલકી જીવનને અપનાવવાની લાગણી. જ્યારે તમને અંદરથી એવું લાગે કે હા, આ મારું જીવન છે અને હું તેને પ્રેમ કરું છું, ત્યારે તમે સમર્થન અનુભવો છો.
એટલે કે પોતાના જીવનને એક મોટું થમ્સઅપ આપવા જેવું.
બરાબર. બીજું ઘટક છે સંલગ્નતા, એન્ગેજમેન્ટ. આ જીવન સાથેનો પ્રવાહ છે, ફ્લો.
ઓ, ફ્લો સ્ટેટ.
હા, જ્યારે તમે કોઈ કામમાં, કોઈ શોખમાં કે કોઈ સંબંધમાં એટલા ડૂબી જાઓ છો કે તમને સમયનું પણ ભાન નથી રહેતું, ત્યારે તમે સંલગ્નતા અનુભવો છો.
આ મને બાળકોની યાદ અપાવે છે. જ્યારે તેઓ રમતા હોય છે ત્યારે તેઓ બધું ભૂલી જાય છે. કદાચ આપણે મોટા થઈને આ સંલગ્નતા ગુમાવી દઈએ છીએ.
તમે મુદ્દા પર આવ્યા. અને હવે ત્રીજું ઘટક, જે મારા મતે સૌથી ક્રાંતિકારી છે, તે છે સુરતા.
સુરતા? આ શબ્દ થોડો નવો છે, એનો શું અર્થ થાય?
સુરતા એટલે શાંતિનો ઘટક. આ આત્મવિશ્વાસ, મનની શાંતિ અને પોતાની જાત સાથે સહેજ હોવાની લાગણી છે. તે ચિંતા, તણાવ અને ડરની વિરુદ્ધની સ્થિતિ છે.
એક મિનિટ, આ તો ખરેખર ક્રાંતિકારી છે. આપણે સુખને હંમેશા ઉત્સાહ, જોશ અને હસવા નાચવા સાથે જોડીએ છીએ, પણ હેબ્રોન કહે છે કે સાચું સુખ કદાચ ઊંડી શાંતિમાં છે.
બિલકુલ. આ તો આપણી આખી વિચારવાની રીતને જ ઉલટાવી નાખે છે. હેબ્રોન મુજબ સાચું સુખી જીવન આ ત્રણે, સમર્થન, સંલગ્નતા અને સુરતા વચ્ચે સંતુલન ધરાવે છે.
તો આ પુસ્તકમાંથી જે મુખ્ય સંદેશાઓ બહાર આવે છે તેને આપણે કેવી રીતે સમજી શકીએ?
પહેલો અને સૌથી મૂળભૂત સંદેશ તો એ જ છે કે સુખ એક સમગ્રતયા ભાવનાત્મક સ્થિતિ છે, કોઈ ક્ષણિક લાગણી કે બૌદ્ધિક નિર્ણય નહીં. આ સમજ આવતા જ આપણી શોધની દિશા બદલાઈ જાય છે.
અને બીજો સંદેશ જે મને ખૂબ જ રસપ્રદ લાગ્યો તે એ છે કે આપણે આપણી પોતાની ખુશીના સારા નિર્ણાયક નથી. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે, ખરું મેં?
હા, પણ એ સાચું છે. આપણે વારંવાર એવી વસ્તુઓ પાછળ ભાગે છીએ જે આપણને લાગે છે કે સુખ આપશે, જેમ કે નવો ફોન, મોટી ગાડી
કે પ્રમોશન. બરાબર. અને ત્રીજો મુદ્દો જે ખરેખર વિચારવા જેવો છે તે છે સુખ અને સારા જીવન વચ્ચેનો તફાવત.
હા, જેને ગ્રીક ફિલોસોફીમાં યુડાઇમોનિયા કહે છે, મતલબ એક સાર્થક, સદગુણી જીવન. હેબ્રોન કહે છે કે સુખી હોવું એ સારા જીવનનો એક ભાગ છે, પણ તે સંપૂર્ણ સારું જીવન નથી.
કોઈ ઉદાહરણ?
ચોક્કસ. એક સમાજસેવક જે ગરીબી સામે લડી રહ્યો છે તે કદાચ રોજ સંઘર્ષ અને દુઃખનો અનુભવ કરતો હોય. તે કદાચ સુખી ન હોય, પણ તે ચોક્કસપણે એક અર્થપૂર્ણ અને સારું જીવન જીવી રહ્યો છે.
અને છેલ્લે જે વિચાર મને ખૂબ સ્પર્શી ગયો તે એ છે કે સુખ એક સામાજિક અને રાજકીય જવાબદારી પણ છે. તે માત્ર વ્યક્તિગત પ્રોજેક્ટ નથી. આનો અર્થ શું છે?
આનો અર્થ એ છે કે સમાજ અને સરકાર એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે જે નાગરિકોની સુખાકારીમાં વધારો કરે, જેમ કે ભૂતાનનો ગ્રોસ નેશનલ હેપીનેસ ઇન્ડેક્સ.
ઓ હા,
સારા બગીચાઓ, ઓછું ટ્રાફિક, કામ અને જીવન વચ્ચે સંતુલન, આ બધું માત્ર સુવિધા નથી, એ સમાજની સામૂહિક સુરતા વધારવાના સાધનો છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે દિમાગમાં ઘર કરી જાય છે. ચાલો એવા કેટલાક વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. એક વાક્ય છે, સુખ એ કોઈ લાગણી નથી પરંતુ જીવવાની એક રીત છે.
વાહ, આ ખૂબ ઊંડી વાત છે. એટલે કે સુખ કોઈ ઇનામ નથી જે આપણને બહારથી મળે, એ તો એક સ્નાયુ જેવું છે જેને આપણે દરરોજ મજબૂત બનાવવું પડે છે.
બિલકુલ. બીજું એક શક્તિશાળી કથન છે, આપણા ધ્યાનની ગુણવત્તા આપણા અનુભવની ગુણવત્તા નક્કી કરે છે.
આ તો જીવન બદલી નાખનારો વિચાર છે. આપણી સાથે શું થાય છે તેના કરતાં વધુ મહત્વનું એ છે કે આપણે તેના પર ધ્યાન કેવી રીતે આપીએ છીએ. એક જ વરસાદમાં કોઈકને કાદવ દેખાય છે અને કોઈકને મેઘધનુષ્ય.
બરાબર. અને છેલ્લે એક વાક્ય જે સુખ અને નૈતિકતાને જોડે છે. એક વ્યક્તિ સુખી હોઈ શકે છે છતાં સારું જીવન જીવી રહી નથી. સારા જીવન માટે સદ્ગુણ, અર્થ અને વાસ્તવિકતા સાથે જોડાણ પણ જરૂરી છે.
આ આપણને યાદ અપાવે છે કે માત્ર સારું અનુભવવું એ જીવનનો અંતિમ ધ્યેય ન હોઈ શકે. નૈતિકતા અને અર્થપૂર્ણતા વગરનું સુખ પોખળ છે.
તો આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે આ જ્ઞાનનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરી શકીએ?
મને લાગે છે કે સૌથી પહેલું પગલું છે આપણા લક્ષ્યો વિશે વિચારવાની રીત બદલવી. શું આ નોકરી મને વધુ પૈસા આપશે એમ પૂછવાને બદલે
આપણે પૂછી શકીએ, શું આ કામ મારી સંલગ્નતા એટલે કે એન્ગેજમેન્ટ વધારશે? શું તે મારા જીવનમાં શાંતિ એટલે કે સુરતા અટ્યુનમેન્ટ લાવશે?
હા, આ સવાર બદલતા જવાબો બદલાઈ જશે.
વાલીપણા અને શિક્ષણમાં પણ આનો ખૂબ સુંદર ઉપયોગ થઈ શકે છે. બાળકોને માત્ર સફળતા અને સ્પર્ધા માટે તૈયાર કરવાને બદલે આપણે તેમને એવું વાતાવરણ આપી શકીએ જ્યાં તેઓ સુરક્ષિત અનુભવે,
જે એમની સુરતા વધારે
અને તેમને એવા શોખ શોધવામાં મદદ કરી શકીએ જેમાં તેઓ ડૂબી જાય, જે એમની સંલગ્નતા વધારે.
અને સામુદાયિક સ્તરે આપણે એવી નીતિને સમર્થન આપી શકીએ જે લોકોની સુખાકારીને પ્રોત્સાહન આપે, જેમ કે શહેરોમાં વધુ શાંત જગ્યાઓ બનાવવી, માનસિક સ્વાસ્થ્ય સેવાઓને સુલભ બનાવવી.
આ બધું સમાજની સામૂહિક ભાવનાત્મક સુખાકારી માટે જરૂરી છે.
તો અંતમાં આ પુસ્તકમાંથી તમારા માટે સૌથી મોટો બોધપાઠ શું રહ્યો?
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે સુખની સાચી વ્યાખ્યા સમજવી કેટલી જરૂરી છે. હેબ્રોન આપણને સુખનો કોઈ તૈયાર નકશો નથી આપતા, પણ એક સારું હોકાયંત્ર જરૂર આપે છે. તેમણે સુખને સમર્થન, સંલગ્નતા અને સુરતાના માળખામાં મૂકીને આપણી શોધને એક સાચી દિશા આપી છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર સુરતા અટ્યુનમેન્ટનો જ રહ્યો. આજની ભાગદોડ ભરેલી સતત દેખાડાની દુનિયામાં આંતરિક શાંતિ અને સહજતાને સુખનો મુખ્ય આધાર ગણવો એ ખૂબ જ શક્તિશાળી અને જરૂરી વિચાર છે.
સાચી વાત.
તે આપણને બાહ્ય સિદ્ધિઓની દોડમાંથી હટીને આંતરિક સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરે છે. સાચું સુખ કદાચ ઉત્તેજનાના શોરબોકારોમાં નહીં, પણ શાંતિની નીરવતામાં છુપાયેલું છે.
આપણે સૌ શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ છીએ. કલ્પના કરો કે જો કોઈ સમાજની પ્રગતિને જીડીપી એટલે કે આર્થિક વિકાસ દ્વારા નહીં, પરંતુ તેના નાગરિકોની સામૂહિક ભાવનાત્મક સુખાકારી, તેમની સુરતા, સંલગ્નતા અને સમર્થન દ્વારા માપવામાં આવે, તો આપણી દુનિયા કેવી દેખાશે
અને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.